આકાશવાણી સમાચાર રૂપલ જાની વાંચે છે. મુખ્ય સમાચાર. ચાલુ શિયાળુ સત્રમાં સંસદની કાર્યવાહી સુચારૂ રૂપે ચાલે અને ખોરવાય નહીં તે માટે સરકાર અને વિરોધ પક્ષો સહમત. સતત પાંચમા દિવસે લોકસભા અને રાજ્યસભા આજે દિવસભર માટે મોકૂફ. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે વૈશ્વિક ભાગીદારીની જરૂરિયાત પર ભાર મૂકતા સામૂહિક અભિગમની માંગ કરી. દેશમાં એક દાયકામાં મેડિકલ કોલેજની સંખ્યા બમણી થઈને 780 થઈ. પુરૂષોની હોકી જુનિયર એશિયા કપ 2024માં ભારત આવતીકાલે સેમીફાઇનલમાં મલેશિયા સામે ટકરાશે. સમાચાર વિગતવાર. ચાલુ શિયાળુ સત્રમાં સંસદની કાર્યવાહી સુચારૂ રૂપે ચાલે અને ખોરવાય નહીં તે માટે સરકાર અને વિરોધ પક્ષો સહમત થયા છે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ આજે બપોરે સંસદ ભવનમાં વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠક દરમિયાન શ્રી બિરલાએ તમામ સભ્યોને ગૃહની કાર્યવાહી અવિરત રીતે ચાલવા દેવા વિનંતી કરી હતી. બેઠકમાં નેતાઓ લોકસભાની કાર્યવાહી અવિરત ચાલે તે સુનિશ્ચિત કરવા માટે સહમત થયા હતા. આ બેઠકમાં કોંગ્રેસના ગૌરવ ગોગોઈ, તૃણમૂલ કોંગ્રેસના કલ્યાણ બેનર્જી, તેલુગુ દેશમ પાર્ટીના લવુ શ્રીકૃષ્ણ દેવરાયાલુ, દ્રવિડ મુનેત્ર કઝગમના ટી આર બાલુ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના સુપ્રિયા સુલે, સમાજવાદી પાર્ટીના ધર્મેન્દ્ર યાદવ, જનતા દળ યુનાઇટેડના દિલેશ્વર કામેત, રાષ્ટ્રીય જનતા દળના અભય કુશવાહ, શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેના અરવિંદ સાવંત અને કે રાધાકૃષ્ણને ભાગ લીધો હતો. સંસદ ભવન બહાર પત્રકારો સાથે વાતચીત કરતા સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે આ મહિનાની 13મી અને 14મી તારીખે લોકસભામાં બંધારણના મુદ્દા પર વિશેષ ચર્ચા થશે. તે જ સમયે આ ચર્ચા રાજ્યસભામાં 16 અને 17 ડિસેમ્બરે થશે. તેમણે કહ્યું કે બેઠકમાં હાજર નેતાઓએ સંસદના બંને ગૃહોની સુચારૂ કામગીરીમાં સહકાર આપવાની ખાતરી આપી છે. ત્યારબાદ તેમણે વિપક્ષી સાંસદો અને નેતાઓને સંસદની કાર્યવાહીને અવરોધ વિના આગળ વધવા દેવા વિનંતી કરી હતી. લોકસભા અને રાજ્યસભા આજે દિવસભર માટે મોકૂફ રાખવામાં આવી. એક વેપારી જૂથ સામે કથિત લાંચના આક્ષેપો અને ઉત્તરપ્રદેશમાં સંભલ હિંસા સહિતના અનેક મુદ્દા પર વિપક્ષના હોબાળાને કારણે આજે સતત પાંચમા દિવસે બંને ગૃહોમાં કોઈ ચર્ચા થઈ શકી નહીં. બપોરે 12 વાગે રાજ્યસભાની બેઠક શરૂ થયા બાદ વિપક્ષી સભ્યોએ પોતાનો વિરોધ ચાલુ રાખ્યો. હોબાળા વચ્ચે અધ્યક્ષ જગદીપ ધનખડે પ્રશ્નકાળ શરૂ કરવા પ્રયાસ કર્યો, પરંતુ સભ્યોએ હંગામો શરૂ કર્યો, જે બાદ અધ્યક્ષે ગૃહની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત કરી દીધી હતી. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે વૈશ્વિક ભાગીદારીની જરૂરિયાત પર ભાર મૂકતા સામૂહિક અભિગમની માંગ કરી છે. વિશ્વ અનેક સ્તરે જટિલ પડકારોનો સામનો કરી રહ્યું છે ત્યારે નવી દિલ્હીમાં સીઆઈઆઈ ભાગીદારી પરિષદમાં સભાને સંબોધતા વૈશ્વિક અર્થતંત્રમાં ચાલી રહેલા પરિવર્તન તરફ તેમણે ધ્યાન દોર્યું અને ભાર મૂક્યો કે આ પડકારોનો સામનો કરવા માટે માત્ર વ્યક્તિગત રાષ્ટ્રીય પ્રયત્નો કરતાં વધુ જરૂરી છે. યુક્રેન સંઘર્ષ, અમેરિકા ચીન ઘર્ષણ અને વૈશ્વિક દક્ષિણમાં ફુગાવો દેવું અને ચલણના મુદ્દાઓનો ઉલ્લેખ કરતા ડોક્ટર જયશંકરે વધુ સહયોગની જરૂરિયાત પર ભાર મૂક્યો. ડોક્ટર જયશંકરે ભારત અને અમેરિકા વચ્ચે વધતા વ્યૂહાત્મક સંકલન પર પણ પ્રકાશ પાડ્યો. તેમણે કહ્યું કે બંને રાષ્ટ્રો વચ્ચેના સંબંધો સમય જતા ગાઢ બન્યા છે, જેનાથી સહકાર માટે વધુ માર્ગો ઊભા થયા છે. જેમ જેમ ભારત વૈશ્વિક સ્તરે તેના આર્થિક, રાજકીય અને સાંસ્કૃતિક સંબંધો મજબૂત કરવાનું ચાલુ રાખે છે, તેઓ ડોક્ટર જયશંકરે એક વિશ્વસનીય ભાગીદાર તરીકે તેની અપીલને વધારવા માટે દેશની ઉત્પાદન ક્ષમતાઓને વિસ્તૃત કરવાના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો. ડોક્ટર જયશંકરે વૈશ્વિક પુરવઠા શૃંખલા, ટેકનોલોજી વિકાસ અને ઔદ્યોગિક સંસ્કૃતિમાં ભારતની વધતી ભૂમિકાના વ્યૂહાત્મક મહત્વની પણ રૂપરેખા આપી. દેશમાં એક દાયકામાં મેડિકલ કોલેજની સંખ્યા બમણી થઈને 780 થઈ છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હીમાં પત્રકારોને કહ્યું કે નરેન્દ્ર મોદી સરકાર આરોગ્ય ક્ષેત્રને સસ્તું અને સુલભ બનાવી રહી છે. વર્ષ 2014માં દેશમાં 387 મેડિકલ કોલેજ હતી, પરંતુ એક દાયકામાં તેની સંખ્યા બમણી થઈને 780 થઈ છે. તેમણે કહ્યું કે આયુષ્યમાન પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ 70 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકોને મફત સારવારની સુવિધા પણ પૂરી પાડવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 3 નવા ગુના અંગેના કાયદાઓની પ્રગતિની સમીક્ષા કરવા આવતીકાલે ચંદીગઢની મુલાકાત લેશે. આ કાયદાઓ ભારતની ફોજદારી ન્યાય પ્રણાલીને સુવ્યવસ્થિત કરવા માટે અમલમાં મૂકવામાં આવ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ચંદીગઢ પહોંચે તેવી શક્યતા છે. આ પ્રસંગે પોલીસ નવા કાયદા લાગુ થયા પછી કાયદાના અમલીકરણ, ન્યાયિક પ્રક્રિયા અને પુરાવા વ્યવસ્થાપનમાં થયેલા સુધારાને દર્શાવવા માટે જીવંત પ્રદર્શન કરશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ રાષ્ટ્રીય સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો. વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ AIR ન્યૂઝ અંડરસ્ક્રોલ ABADને ફોલો કરી શકો છો. ચક્રવાત ફેજલની અસરથી મુશળધાર વરસાદને કારણે પુડુચેરીમાં 4 લોકોના મોત થયા છે અને 2 લોકો ગુમ થયા છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે શોક વ્યક્ત કરતા મુખ્યમંત્રી એન રંગસામીએ મૃતકોને પરિવારજનોને 5 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. ચોમાસાને કારણે ઊભી થતી સમસ્યાઓને ઓછી કરવા માટે તેમણે દરેક રેશન કાર્ડ ધારક માટે 5,000 રૂપિયાની રાહત રકમની પણ જાહેરાત કરી છે. ભારે વરસાદને કારણે પુડુચેરી, કરાઈકલ અને યાનમમાં 10,000 હેક્ટરથી વધુ જમીન પરના પાકને નુકસાન થયું છે. સરકારે અસરગ્રસ્ત ખેડૂતોને પ્રતિ હેક્ટર 30,000 રૂપિયા વળતર તરીકે આપવાનું વચન આપ્યું છે. આ ઉપરાંત 4 ખોવાયેલા ઢોર માટે 40,000 રૂપિયા, 16 મૃત વાછરડાઓમાંથી પ્રત્યેકને 20,000 રૂપિયા, 50 ક્ષતિગ્રસ્ત બોટ માટે 50,000 અને 15 મકાનો માટે 10,000 રૂપિયા આપવામાં આવશે. આયુષ ક્ષેત્રે છેલ્લા 10 વર્ષમાં વૃદ્ધિ નોંધાતા તેનું બજાર વર્ષ 2023 સુધીમાં 43 અબજ અમેરિકન ડોલરને પાર કરે તેવી ધારણા છે. કેન્દ્રીય ઉર્જા અને નવીનીકરણીય ઉર્જા રાજ્યમંત્રી શ્રીપદ નાયકે કહ્યું કે સરકાર આયુષ ક્ષેત્રના વિકાસ માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ હવે વિશ્વભરના મહત્તમ દેશોમાં ઉજવવામાં આવે છે. તેમણે કહ્યું કે નિકાસ ક્ષેત્ર પણ વર્ષ 2014માં લગભગ 1 અબજ ડોલરથી વધીને વર્ષ 2023માં 2 અબજ ડોલરથી વધુ થઈ ગયું છે. સરકારે આજે જણાવ્યું હતું કે ગયા વર્ષે નવેમ્બરથી આ વર્ષે ઓક્ટોબર સુધીમાં પેટ્રોલમાં ઇથેનોલના મિશ્રણને પરિણામે સરકારને વિદેશી હુંડિયામણમાં 28,400 કરોડ રૂપિયાથી વધુની બચત થઈ છે. રાજ્યસભામાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસ રાજ્યમંત્રી સુરેશ ગોપીએ સ્પષ્ટતા કરી કે સરકારે ડીઝલમાં ઇથેનોલ મિશ્રણ માટે કોઈ કાર્યક્રમ શરૂ કર્યો નથી. પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના હેઠળ નાણાકીય વર્ષ 2019-20માં લગભગ 94 લાખ ઉમેદવારોને તાલીમ આપવામાં આવી છે. કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રી જયંત ચૌધરીએ લોકસભામાં જણાવ્યું કે ચાલુ નાણાકીય વર્ષમાં લગભગ 15 લાખ ઉમેદવારોએ આ યોજનાનો લાભ લીધો છે. પુરુષોની હોકી જુનિયર એશિયા કપ 2024માં ભારત આવતીકાલે સેમીફાઇનલમાં મલેશિયા સાથે ટકરાશે. મેચ મસ્કત ઓમાનના સ્ટેડિયમમાં ભારતીય સમય મુજબ રાત્રે 8:30 વાગે શરૂ થશે. ગઈકાલે રાત્રે ભારતે દક્ષિણ કોરિયાને 8-1થી હરાવી પુલ એમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. આવતીકાલે બીજી સેમીફાઇનલ પાકિસ્તાન અને જાપાન વચ્ચે રમાશે. વિજેતા ટીમ ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બનશે. પુરુષોની હોકી જુનિયર એશિયા કપની 10મી આવૃત્તિની ફાઇનલ મેચ બુધવારે રમાશે. નૌકાદળના વડા એડમિરલ દિનેશ ત્રિપાઠીએ જણાવ્યું છે કે ભારતીય નૌકાદળમાં આગામી 10 વર્ષમાં 96 જહાજ અને સબમરીન સામેલ કરવામાં આવશે. તેમણે કહ્યું કે 62 જહાજો અને 1 સબમરીન નિર્માણાધીન છે અને આવનારા વર્ષોમાં આત્મનિર્ભર અભિયાનના ભાગરૂપે ભારતીય નૌકાદળમાં વધુ જહાજ અને સબમરીનને સામેલ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય દરિયાઈ સંમેલન ચાલુ વર્ષે 4થી 6 ડિસેમ્બર દરમિયાન ચેન્નાઈમાં યોજાશે. આ સંમેલનમાં ડાયરેક્ટર જનરલ ઓફ શિપિંગ શ્યામ જગન્નાથન મુખ્ય અતિથિ રહેશે. આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત વક્તા અને પેનલિસ્ટ ભવિષ્યના દરિયાઈ પ્રાકૃતિક દ્રશ્ય વિશે ચર્ચા કરશે. આ ચર્ચામાં અમેરિકા, બ્રિટન, જર્મની, સ્પેન અને એશિયા પેસિફિક દેશો ભાગ લેશે. સરકારે કહ્યું છે કે છેલ્લા 5 વર્ષમાં બનાવટી ચલણી નોટ પકડવાની સંખ્યા 3,17,000થી ઘટીને લગભગ 2,22,000 થઈ ગઈ છે. અંતમાં મુખ્ય સમાચાર. ચાલુ શિયાળુ સત્રમાં સંસદની કાર્યવાહી સુચારૂ રૂપે ચાલે અને ખોરવાય નહીં તે માટે સરકાર અને વિરોધ પક્ષો સહમત. સતત પાંચમા દિવસે લોકસભા અને રાજ્યસભા આજે દિવસભર માટે મોકૂફ. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે વૈશ્વિક ભાગીદારીની જરૂરિયાત પર ભાર મૂકતા સામૂહિક અભિગમની માંગ કરી. દેશમાં એક દાયકામાં મેડિકલ કોલેજની સંખ્યા બમણી થઈને 780 થઈ અને પુરૂષોની હોકી જુનિયર એશિયા કપ 2024માં ભારત આવતીકાલે સેમીફાઇનલમાં મલેશિયા સામે ટકરાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.